நமோதிகாரம் நமோ சித்தாரம் நமோ அயதியாரம் நமோ வஜ்ராயாரம் நமோ நுல் சவசாரூரம் தினசானுபூதி சேகிரி மம சானுபூதி மஜகிரி ஸ்ரீ விமல தாரா ஜெயநகிருத ஆனந்த அமிருத சேபரி சந்தாபிரவாக பகாவதி ராதாதி விகலபதோரிகே மா சரஸ்வதி பிரதிபாவ வந்தன திரஷ்டி நிஜ மே ஜோரிகே திரஷ்டி நிஜ மே ஜோரிகே நம சமய சாராய ஸ்வாமி ருத்யாச காசதே சித்ஸ்வபாவாய பாவாய சர்வபாவாந்தர ரக்ஷிதே. समयकार जी ग्रंथ आदिराज विराजमान सर, पूज्य गुरुदेव श्री नो अत्यंत मार्मिक प्रवचन बंद अधिकार संबंधी आपने हमारा सामने छेली बे गाथा संबंधी चर्चा आपने हमारा जोई. आज आप अत्यंता महान पर्व नो अंतिम दिवस है. आज आप विधान चाली रही हतु ए पण पूर्ण थयु. આ બંધ અધિકારની ચર્ચા પણ આજે આપણે પૂર્ણ કરશું. પહેલા આપણે જે ગઈકાલે ગાથા સુધીની ચર્ચા કરી હતી એનાથી આગળ આપણે વધીએ અને પછી પહેલેથી આપણે પૂર્ણ રિવિઝન કરશું, જેથી આખો અધિકાર જે 8 દિવસ આપણે સ્વાધ્યાયમાં લીધો હતો એ અધિકાર આપણે એકવાર પૂર્ણતા આપણા જ્ઞાનમાં બરાબર બેસી જાય. જો આજે જે ચર્ચા આવી એમાં બહુ સરસ વાત આવી, મુનિરાજ સંબંધી છેલ્લી બે ગાથામાં ચર્ચા આવી, જેના શોર્ટમાં લઈએ પહેલા કે પછી જયારે વાત આવશે ત્યારે આપણે એને વિશેષ લઈશું. હા, આપણે આજે પૂરું કરશું. હા, ખાલી એક બે વાત કહી દઉં. જો આમાં બે શબ્દ આવ્યા ને, અધ્વ કર્મ અને ઉદ્દેશિક આહાર, બે શબ્દ આવ્યા ને, અધ્વ કર્મ અને ઉદ્દેશિક આહાર. ભાવાર્થમાં જે એનો ખુલાસો આવ્યો ગુરુદેવશ્રીએ બહુ સ્પષ્ટ આખી વાત ખોલીને આપણને સમજાવી. અધકર્મ એટલે શું? અધકર્મમાં શું લીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ? અધકર્મમાં કે હા હા, મુનિરાજ પોતે એવી, મુનિરાજ એટલે કોઈ પણ એવો વ્રતી હોય, ત્યાગી હોય, ઋણી હોય, કે એવો એક ભાવ અંદરમાં કહેવાનો, માંગણી કરવાનો, ડિમાન્ડ આપણે કહીએ ને, કે એવો એક વિકલ્પ કે અમારી માટે આ બનાવજો, પાણી ગરમ કરી રાખજો, દૂધ ઊંધું કરી રાખજો, તો એવા પ્રકારનો જે ભાવ છે ખરેખર એ મુનિ દશાને શોભનીય ભાવ છે. ભાવલિંગી દિગંબર સંતો હોય એને તો આવા કોઈ જાતના વિકલ્પો હોતા જ નથી. આ અધો કર્મની વાત ને, પાપ ભાવની વાત, બારમાં બોલો, વિચાર કરો કે ત્યાગ અવસ્થા છે, દ્રવ્યલિંગ પણ છે અને આ પ્રકારનો અંદરમાં ભાવ છે તો એ અધ કર્મ છે. અને ઉદ્દેશિક આહાર માં પણ લીધું કે જે આહાર છે એને પણ પાપ કરી દીધું, પાપ કર્મ, કારણ કે જે સામગ્રી છે અને જેના લક્ષ્ય આવા પાપ ભાવ થાય છે. હવે કોના લક્ષ્ય આ પાપ ભાવ થયા? આવો જે વિકલ્પ આવ્યો હોય કોના લક્ષ્ય થયો? તો કે આહાર ના લક્ષ્ય. મુનિ જીવન સંબંધી ચર્ચા લીધી ને, મુનિરાજ ના જીવનમાં પ્રવૃત્તિમાં મુખ્યતઃ શું છે? પ્રવૃત્તિ, આહાર, આ બાહ્ય પગ, બાહ્ય પ્રવૃત્તિમાં શું છે મુખ્યતઃ? તો કે આહાર, આહારની પ્રવૃત્તિ છે. તો એનું ઉદાહરણ લઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને એ આખી જે ચર્ચા છે એ ગુરુદેવશ્રીએ સિદ્ધ કરી કે જે બહારનો આહાર છે એ નિમિત્ત છે અને એના લક્ષ્ય જે પણ અહીંયા વિકલ્પ થાય છે એ નૈમિત્તિક છે. ખ્યાલ આવે? તો આવો અધકર્મનો ભાવ જ્યાં સુધી કોઈ પણ જીવને છે ત્યાં સુધી ને પોતાના સ્વરૂપની બહાર છે. બરાબર? હવે ગુરુદેવ એ તો બહુ ઓછી ખોટીની વાત લીધી, આ તો અધકર્મની વાત લીધી. ગુરુદેવજી કહે છે કે જે ભાવલિંગી મુનિરાજ હોય ને, સાચા મુનિરાજ, એમને તો અંદરમાં એવો ભાવ આવે, સદોષ આહાર તો ભાવલિંગી લે જ ને, પણ જે નિર્દોષ આહાર લેવાનો પણ મુનિરાજને જે વિકલ્પ આવે છે, મુનિરાજ તો એનાથી પણ હવે મુક્ત અને રહિત થવા માંગે. તો આહાર કીધું ઉદાહરણમાં આહારની વાત લીધી, પણ સમસ્ત જે પણ વિભાવ ભાવ જેનાથી જીવ બંધાય છે, કર્મોનો બંધ થાય છે, સંસારમાં રોકાય છે. હવે બોલો, પાંચ પાંડવો હતા, એમાંથી બે પાંડવને બોલો આહાર સંબંધીનો વિકલ્પ આવ્યો હતો, શું વિકલ્પ આવ્યો હતો? ત્રણ પાંડવ તો પોતામાં રહી ગયા ભાવલિંગી મુનિરાજ, બરાબર છે, તો એમને તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. પણ બે પાંડવ પાંચ માંથી વિચાર કરો ક્યાંથી ગયા? મોક્ષ ક્યાંથી ગયા? પાંચે પાંડવ મોક્ષ ક્યાંથી ગયા? પાંચે પાંડવ મોક્ષ ક્યાંથી ગયા? પાંચ ગયા કે ત્રણ ગયા? ત્રણ ગયા. અને બે કેમ ના ગયા? કેમ ના ગયા? જો એ હવે અલગ વાત છે કે શું વિકલ્પ આવ્યો, સમજાય છે? આહાર નો આવ્યો કે ભાઈ નો આવ્યો કે સાગરની નો આવ્યો કે જે પણ ઉપદેશ આપવાનો આવ્યો, સમજાય છે? એ રિસ્પેક્ટિવ છે, એ બીજી વાત છે, એ સેકન્ડરી વાત છે. પહેલી વાત શું છે નીતિભાઈ? કે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થયા સૌથી પહેલા તો એ જ અપરાધ. પોઈન્ટ સમજાય છે? ગાંધીજીનું ઉદાહરણ આવે છે ને, ગાંધીજીનું, હવે નાના હતા સ્કૂલમાં આપણે ભણતા, ગાંધીજીનું ઉદાહરણ આવે છે કે ગાંધીજી પોતાના પિતાજીની સેવા કરવા માટે સ્કૂલ ન ગયા, સમજાય છે? અને બીજા દિવસે માસ્ટરજીએ પૂછ્યું કે તમે સ્કૂલ કેમ હતા ગઈકાલે? તો કે પિતાજીની સેવા કરતો હતો. પિતાજીની સેવા કરતા હતા કે બીજું કાંઈ પણ કરતા હતા, પણ સ્કૂલ ના આવ્યા ને? પોઈન્ટ એ છે, મને સમજાય છે? સ્કૂલ ના આવ્યા એ વાત છે, એટલે દંડ તો મળશે જે પણ. ઓકે, તો એવી રીતના દંડ કેમ મળે છે? કે આહારનો વિકલ્પ આવ્યો એટલે કે બે ભાઈ સાથે વિકલ્પ આવ્યો કે એમને શું થતું હશે, આવો ઉપસર્ગ થયો અને એમને શું થતું હશે? સાધનની ભાઈ કે કઈ એવો એકત્વનો તો રાગ હતો ને, અસ્થિરતાનો રાગ હતો, અને બોલો એના કારણે શું થઈ ગયું? એના કારણે શું થઈ ગયું? બોલો બોલો, બે ભાવ વધી ગયા. શું કહેવાય? બોલો, 33 સાગરો પમનું આયુ બંધાયું. અને આપણે સવારથી રાત બોલો વિચાર, હવે વિચાર કરો, હવે વિચાર કરો કે આપણે સવારથી રાત આપણા અંદરમાં કેટલા ભાવ, કેટલા વિકલ્પ કરના લાગશે? આ તો ચારિત્રનો અસ્થિરતાજન્ય રાગ ભાવની પણ આટલી મોટી સજા મળે છે. તો શ્રદ્ધાની વિપરીતતા, છેલ્લે વાત આવી શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્રની અસ્થિરતા વાત આવી ને, કે શ્રદ્ધા મિથ્યા. શ્રદ્ધામાં દોષ ક્યારે? કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે એવો અભિપ્રાય છે, સમજાય છે? તો શ્રદ્ધાનો દોષ છે. અને જે આચરણમાં કોઈ પણ પ્રકારનો અતિચાર આવે છે તે ચારિત્રનો દોષ છે, શ્રદ્ધાપૂર્વક ચારિત્રનો દોષ છે ને. આ તો જે અધકર્મની વાત કહીએ તો શ્રદ્ધાપૂર્વક ચારિત્રનો દોષ છે. બોલો, હવે આવો વિકલ્પ આવે છે, આમ બનાવજો ને, આમ બનાવજો ને, આમ બનાવજો, તો એ બધો કોઈ ભાવ મની જીવનમાં શોભે નહીં. તો અધકર્મ, એને અધકર્મ કહીએ. આપણે કયા કર્મમાં છે? મધ્યમ, અધ, મધ્યમ, ઉત્કૃષ્ટ, ત્રણ પ્રકારના કર્મ, બરાબર ને? તો આપણે કયા કર્મમાં છે? અધમાં અધ, સમજાય છે? આ તો એક આહાર સંબંધીનો વિકલ્પ હતો. આપણા અંદરમાં તો દિવસ રાત દિન રાત શુભાશુભ ભાવો છે, મેરા વ્યાપાર ચલા. બહુ ખરેખર હવે ગંભીર થવાની જરૂર છે. ખરેખર કૃપાલુદેવ કહે છે ને, સમજીને, એટલે માર્ગ સમજીને, તત્વ સમજીને ખરેખર અંદરમાં સમાઈ જવા જેવું છે. ક્યાંય બારમાં ખરેખર દ્રષ્ટિ કરવા જેવી, જ્યાં મારું કઈ છે જ નહીં. હેમંતભાઈ હંમેશા એક વાક્ય બહુ સરસ બોલતા હોય છે, બહારમાં તને શું અધિકતા લાગે છે અને પોતામાં તને શું કમી લાગે છે, તારામાં શું કમી છે અને બહારમાં શું એવી અધિકતા છે કે તું અનાદિ કાળથી તારી દ્રષ્ટિ પર સન્મુખ બાહ્ય દ્રષ્ટિ જ રહી અને એનાથી મળ્યું છું, એકો મળ્યું છું. તો એ વિકલ્પ કહ્યો તો એનું કેવળ ના લખ્યું, બે બે મુનિરાજે વિકલ્પ કર્યો તે અટકી ગયા, કેવળ ના લખી ગયું ત્રણ મુનિરાજ નું, કઈ કઈ બદલાયું? એ ઉપકર દૂર થયો, કઈ થયું? બે મુનિરાજે જે વિકલ્પ કર્યો તો ત્રણ મુનિરાજ નું કેવળ ના લખી ગયું, એમને કઈ ખબર પડી? બોલો વિચાર કરો, બોલો વિચાર કરો કે બે મુનિરાજે ત્રણ મુનિરાજ ના લક્ષ્ય વિકલ્પ કર્યો, ત્રણ મુનિરાજ ને તો ખબર પણ નહોતી. કોઈ પકડાયો ન પકડાયો? ત્રણ મુનિરાજ ને તો આ ઓલું એસી ચાલુ કરી શકતો કે મને બહુ એક્ચુઅલી સફોકેશન થાય છે. મને એસીની વાત નથી પણ બહુ ગભરામણ જેવું થાય છે. આ આ બંધ કરી દો કરવો ના ચાલુ છે પણ આ યુઝ કરી યુઝ નહીં. ના ના ઠીક છે, હવે બધું નહીં કહેવું. ચલો ઠીક છે, સોરી મારો મારું સ્થિરતા છે, મેબી ખબર નહીં, પણ ઠીક છે ચાલો સોરી. ઓમ નમઃ સદેવ્ય, ઓમ નમઃ સદેવ્ય, ઓમ નમઃ સદેવ્ય. શું વાત કરતા હતા આપણે? હા બોલો. ત્રણ મુનિરાજ ને તો ખબર પણ નહોતી કે બે મુનિરાજ અમારા લક્ષથી ચાલા છે, આ વિકલ્પ કરી રહ્યા છે અને સંસાર વધારી રહ્યા છે. આના પછી આપણે કેટલું સમજાય છે કે જે પરદ્રવ્ય ના લગવા એસી ના લક્ષે મને વિકલ્પ થયો. મારી જ વાત લો ને, હમણાં બોલો છે એની વેસ. હવે ઘરને ખબર છે કે એના લક્ષે મને આ વિકલ્પ થયો. કોઈ ચિંતન દ્રવ્ય હોય, જળ દ્રવ્ય હોય, પર દ્રવ્ય હોય, હવે તો મુનિરાજ હતા ને, બોલે કે પોતાના આનંદમાં, પોતાના પોતાની મસ્તીમાં, સાતમા ગુણસ્થાનથી આગળ, સમજાય, આગળ આઠમું, નવમું, દસમું, બારમું, ચપક્ષણી માંડી શુક્લ ધ્યાન દ્વારા પહેલો પાયો આપણે શીખ્યા ને, રહસ્ય પૂર્ણ સ્થિતિમાં છેલ્લું પ્રકરણ આવ્યું હતું ને, પહેલો પાયો, બીજો પાયો, ત્રીજો પાયો, ચોથો પાયો, એ બધા પાયાને પાર કરીને એ મુનિરાજ તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધાલયમાં જઈને સમજાય વિરાજમાન થઈ ગયા અને બે મુનિરાજ નો સંસાર અહીંયા વધી ગયો. અને વિચાર કોને ખબર હોય, ખબર હોય, ખબર કેવી રીતના હોય, સમજાય છે? અચ્છા ખબર હોય, ખબર હશે કદાચ, અને ખબર હશે અને પછી ઉપયોગ અંદર ગયો અને તેની માની ને કેવી રીતના લીધું, ખબર પણ હશે કદાચ. એવું કઈ નથી કે નહીં ખબર હોય, ઉત્તર થવાનું ચાલુ થયું હશે તો ત્યારે અંદર માં લીમતા ને સ્થિરતા ચાલુ કરી દીધી હશે. અચ્છા ખબર હશે આભૂષણ પહેરાવ્યા બધા, તો ખબર હશે, ખ્યાલ આવે છે? કારણ કે ત્યારે તો છઠ્ઠા સાતમા માં જોતા હતા, વિકલ્પ બહાર આવ્યું હશે, ખબર હશે. એમાં શું વાત છે, ખબર હશે, ખબર પડી એ વાત અલગ, ખબર પડી ને પછી બોલો કે ઇમ્પોર્ટન્ટ શું છે, ખબર પડી ને અંદર માં ઉપયોગ જામી ગયો ઇમ્પોર્ટન્ટ છે ને, ઉત્તર થયો ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાંનો પુરુષાર્થ એ સમયનો કેટલો ઇમ્પોર્ટન્ટ છે કે અંદર માં એ જામી ગયા. તો આ પ્રકારે આ છેલ્લી બે વાતામાં બહુ સરસ વાત આવી કે મુનિરાજ સર્વ પ્રકારના વિકલ્પોથી, બંધનથી મુક્ત થવા માંગે છે અને નિર્વાણ પરિલક્ષિત પદને પામવા માંગે છે. ગઈકાલે આપણે ક્યાં ઇચ્છતા હતા, 282 પર આવ્યા હતા, હા 281 થઈ ગઈ, આપણે રિવાઇઝ કરશો હમણાં આપશું એક વાર, 82 થી લઈએ. જો બહુ સરસ ગાથા છે, 282 નંબર ની ગાથા જો શું કે છે. તેથી આમ થયું, ઉત્થાનિકા જો, તેથી આમ થયું અર્થાત પૂર્વોક્ત કારણ થી નીચે પ્રમાણે નક્કી થયું એમ હવે કહે છે. શું કે છે, શું કે છે જો, હવે ટ્રાયંગલ, આ ગાથા માં એક ટ્રાયંગલ બતાવ્યું છે બહુ સરસ છે જો. એમ રાગ દ્વેષ કષાય કર્મ નિમિત્ત થાય ભાવ જે તે રૂપ આત્મા પરિણમે તે બાંધ તોરા ગાડીને. ટીકા જો, ખરેખર અજ્ઞાનીને, અજ્ઞાનીની ગાથા હતી ને ઉપરની ગાથા, એની પહેલાની જ્ઞાનીની હતી કે જ્ઞાનીને બંધ થતો નથી, જ્ઞાની રાગાની ભાવના અકળતા છે. એની પછી આવી કે અજ્ઞાની રાગાદી ભાવના કરતા છે. અજ્ઞાની રાગાદી ભાવના કરતા કેમ છે, શું વાત આવી હતી, શું વાત આવી હતી કે અજ્ઞાની વસ્તુના સ્વભાવને જાણતો નથી. મેં તમને કાલે કીધું બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, બરાબર. અને જ્ઞાની વસ્તુના સ્વભાવને જાણે છે તેથી જ્ઞાની બંધાતા નથી, અને અજ્ઞાની વસ્તુના સ્વભાવને જાણતા નથી તેથી જ્ઞાની પરના કરતા થાય છે અને કરતા થાય છે એટલે બંધાય છે. હવે એક ગાથા નું આગળ હવે વિશ્લેષણ કરે છે જો. હવે ટીકા બહુ નાની છે, બહુ સરસ છે જો, 2.5 લાઈન ની ટીકા છે પણ ઘણી બધી આમાં વાતો આવી ગઈ. ખરેખર અજ્ઞાનીને પુદગલ કર્મ જેમનું નિમિત્ત છે, આખી વાત છે પહેલા, એવો જે આ રાગ દ્વેષ મોહાદી પરિણામો છે તેઓ જ ફરીને રાગ દ્વેષ મોહાદી પરિણામોનું નિમિત્ત જે પુદગલ કર્મ તેના બંધનું કારણ છે. શું વાત આવી, ત્રણ વાત આવી ને, વેરી ગુડ. પૂર્વ કર્મનો ઉદય આવ્યો, પૂર્વ કર્મનો ઉદય આવ્યો એમાં અજ્ઞાનીજી જોડાયો, બરાબર. હવે આ બે વાત લો, બે વાત આવી, પૂર્વ કર્મનો ઉદય એને શું કહેશું આપણે, નિમિત્ત. પૂર્વ કર્મનો ઉદય શું કહેશું આપણે, નિમિત્ત. જો આમાં જે સૂક્ષ્મ ન્યાય કહીશ પછી, પૂર્વ કર્મનો ઉદય નિમિત્ત અને વર્તમાનમાં જે રાગાદી ભાવ જીવની પર્યાયમાં થયા એ નૈમિત્તિક. બરાબર છે? આ તો આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પૂર્વ કર્મના ઉદય અને વર્તમાન ભાવની વચ્ચે સિદ્ધ કર્યો. હવે અહીંયા જયારે વર્તમાનમાં રાગાદી ભાવ થયા, એ રાગાદી ભાવ નિમિત્ત પેલા પૂર્વ કર્મનો ઉદય નિમિત્ત લીધો અને રાગાદી ભાવને નૈમિત્તિક લીધો. હવે એ જ રાગાદી ભાવ, બીજા નહીં, એ જ રાગાદી ભાવ નિમિત્ત અને એના નિમિત્તે જે નવીન કર્મનો બંધ થયો એ નૈમિત્તિક. આટલું સમજાયું? તો વર્તમાન જે રાગ આદિ ભાવ થયો એમાં આપણે બે વાત લીધી. કઈ બે વાત લીધી? એને આપણે નિમિત્ત, વેરી ગુડ, એને આપણે નિમિત્ત પણ કીધું અને એને આપણે નૈમિત્તિક પણ કીધું. બરાબર છે? નિમિત્ત પણ કીધું અને નૈમિત્તિક પણ કીધું. બરાબર? આ તો નિમિત્ત નૈમિત્તિક ની અપેક્ષા આપણે વાત કરીએ કે ઉદય આવ્યો અને અહીંયા રાગ થયો. આ તો નિમિત્ત પ્રધાન કથન છે. સામાજિક ધ્યાનથી આપણે શું કીધું? ઉદય આવ્યો અને અહીંયા રાગ થયો. એટલે ઉદય આવ્યો અને અહીંયા જીવ જોડાયો અને રાગ થયો. થોડુંક આને અલગ રીતે બોલીએ, નીતિબેન, અહીંયા જીવ રાગ ભાવે પરિણમ્યો. સમજાય ને? ત્યારે નિયમથી કોઈ ને કોઈ કર્મનો ઉદય હતો. પોઈન્ટ સમજાય કે શું કહેવા માંગુ છું? હવે અહીંયાથી અહીંયા લો, પેલા અહીંયાથી અહીંયા લીધું આપણે. હવે અહીંયાથી અહીંયા લો કે અહીંયા રાગ હતો, રાગ ભાવે પરણ્યો, એટલે માટે સામે એવું કોઈ દિવસ ન બને કે અહીંયા રાગ ભાવે પરણે અને કોઈ ને કોઈ કર્મનો ઉદય નિમિત્ત રૂપે ન હોય, એ કોઈ દિવસ ન બને. ભાઈ, તમે કર્મનો જે ઉદય આવે છે એને આપણે કયું નિમિત્ત કહેશું? રૂપાબેન, શ્રેણીબેન, કયું નિમિત્ત કહેશું? અંતરંગ નિમિત્ત. અને એનું બીજું નામ છે નિયામક નિમિત્ત. બાહ્યમાં કોઈ સાક્ષાત બહિરંગ નિમિત્ત હોય પણ અને ન પણ હોય, સાક્ષાત સામે સામે હાજર હોય પણ અને ન પણ હોય. તમારી દીકરી અમેરિકામાં બનતી હોય, એક્ઝામ્પલ, કે દીકરો યુએસમાં હોય કે, તો હવે એના લક્ષે અહીંયા રાગ થાય છે, તો હવે સાક્ષાત છે સામે. જલ્દી બોલો, જલ્દી બોલો, મારે આખો અધિકાર રિવાઇઝ કરવો છે, આખું જલ્દી પૂરું કરવું છે, જલ્દી. તો સાક્ષાત કોઈ છે સામે? બરાબર? પણ અહીંયા સાક્ષાત નિયમથી નિમિત્ત રૂપે કોઈ ને કોઈ કર્મ નો ઉદય હશે, હશે અને હશે. તો અહીંયા રાગાદી ભાવ રૂપે જયારે જીવ પરમે છે ત્યારે કોઈ ને કોઈ કર્મ નો ઉદય સામે હોય. બરાબર? તો એ રીતે શું કીધું? નિમિત્ત નૈમિત્તિક, નિમિત્ત નૈમિત્તિક. ખ્યાલ આવે છે? અહીંયા રાગ રૂપે પરણ્યો અને નવીન કર્મ નો બંધ ન થાય એવું પણ ક્યારે ન બને, અને રાગ રૂપે પરણ્યો અને પૂર્વમાં એ ઉદય ન હોય એવું પણ ક્યારે ન બને. બે વાત સમજાય. રાગ રૂપે પરણ્યો અને નવીન કર્મ નો બંધ થાય ન થાય એવું બને ક્યારે? ક્યારેક તો છૂટ મળે કે નહીં? ક્યારેક તો કર્મ ને પણ દયા આવે ને? ક્યારે કેટલા કેટલા આવીને બંધાવો, કેટલા બંધાવો, કેટલા બંધાવો? કર્મ ને કોઈ દયા ન. કોઈ સમજાય છે? કર્મ કોઈ દયા કરનાર નથી. તે અહીંયા ભાવ કર્યો, તે અહીંયા અપરાધ કર્યો, તો એની સજા તને ભોગવવી જ પડશે. સજા માફ થઈ શકે? ન થઈ શકે. સજા માફ થઈ શકે કે નહીં? સજા માફ થઈ શકે કે નહીં? જલ્દી બોલો, બોલો. અરે તમે ના ન પાડી શકો ને, પણ જે ધર્મ ની ઉદારતા ક્યાં જશે? બોલો, સજા માફ થઈ શકે કે નહીં? અંજન ચોર સપ્ત વ્યસ્ત નિરંજન ચોર, એ જ ભાવમાં નિરંજન થઈ ગયા. બોલો, વિચાર કરો. એ જ ભાવમાં આ તો નિરંજન થઈ ગયા. સિદ્ધાલયમાં વિરાજમાન અનંત સુખને ભોગવે છે અને આજે આપણે હજી નંજન જો રંજન જો સમજે. કોઈ સમજાય છે? તો એ જ ભાવમાં એ કેવા થઈ ગયા? કેવા થઈ ગયા? નિરંજન થઈ ગયા. સપ્ત વ્યસનમાં ચક્ષુરે અંજન ચોર, પણ એ ભાવમાં પરિણામોમાં પલટો કરીને, અભિપ્રાયમાં પલટો કરીને, પુરુષાર્થ કરીને, મુનિ દીક્ષા ધારણ કરીને, એ જ ભાવમાં ચપક્ષની માંડીને સિદ્ધ દશા પ્રાપ્ત કરી શકે. તો ક્યાં ગયા બધા કર્મ? બોલો, કેટલા ભોગવવા પડ્યા? અને સપ્ત વ્યસનના નિમિત્તે કેટલા બાંધા હશે? બોલો, આ અધમ અધમ માં અધમ કર્મ હને, તો એના નિમિત્તે કેટલા કર્મો બાંધા હશે? બોલો, તો બધા ક્યાં ગયા? તો એક ઉપાય છે, કર્મ થી છૂટવું હોય તો એક ઉપાય છે. અગર તું કર્મ બંધ છે, કર્મ ની સામે લેવું, કર્મ બંધ નહીં ચાહતા હે તો કચાય રૂપે નહીં પરિણમન કર. અકચાઈ ભાવે પ્રણમત એક આત્માના સ્વભાવે બધા કર્મ થસર કાપડે આત્માનો આશ્રય લેશે ત્યારે તો કર્મની શું દશા થશે એ તો કેવડી જાણે સમજાય છે અને એ કર્મનું પ્રણમન કર્મમાં થાય આત્માને તો ત્યારે એ પણ ખબર નથી કે કર્મ ગયા આવ્યા શું થયું પણ સમજાય છે એ તો બહુ ઉત્કૃષ્ટ વાત છે કે આત્માનો આશ્રય લે ત્યારે કર્મની તો શું દશા થશે અહીંયા તો તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે જેના હાથમાં બોલો ગઈકાલે આપણે લીધું ને સાંજના જેના હાથમાં સમય સાધી ગ્રંથ આવી ગયો તો દર્શન મોના તો મૂળિયા ત્યાગ સરસર કાપવા મહિલા કે ઉપમા ભાભી ના હાથમાં સમય સાધી ગ્રંથ આવી ગયો છે હવે આ દર્શન મો કે છે કે હવે આ ઘરમાં મારા રહેવાના વધારે દિવસો બાકી નથી કારણ કે આ ગ્રંથમાં જે ભણશે જ્ઞાન જાગૃત થઈ ગયું જ્ઞાનનો ઉપાર થઈ ગયો વેદ જ્ઞાન થઈ ગયું પ્રજ્ઞાથી પટકી અને અંદરનો સમયનો સારો એવો સિદ્ધાત્મા જોઈ લીધો તો દર્શન મો કે છે કે મારે તો અહીંયાથી રજા લેવી પડશે કોને રજા આપી છે દર્શન મોને બોલો જલ્દી દર્શન મોને હવે રજા આપી છે ચલાવે છે ક્યારે આપી શકો રજા કોઈ આપણા ઘરમાં કામ કરતું હોય ને હવે આને રજા આપો યાર હવે આને રજા આપો બહુ કંટાળી જાય ક્યારે રજા આપી શકો બોલો જયારે એનાથી થાક લાય ઉદાહરણ છે ને થઈ લેતા જયારે હવે બહુ કંટાળ્યા બાબા હવે આનાથી રજા આપો આને રજા આપો આને રજા આપો ક્યારે રજા આપી શકો બોલો અરે એ તો ચલો છોડો એ તો મેલ છે ગીત આપડે તો તું હવે બે કલાક છે ને તું મારી સામે નહીં આવતો બાળક થી પણ આપડે કંટાળી જઈએ છીએ ને બે કલાક હવે તારો અવાજ નહીં જોયો બે કલાક તું રમવા જતો બે કલાક તું મારી સામે નહીં આવતો બોલો ખ્યાલ આવે ને સમજાય છે તો આ તો દર્શન મો મા શત્રુ ઊંડા રસ્તે લઈ જનાર સંસારમાં ફેંકનાર અને હજી આપણને એને રજા નથી આપતી બોલો રૂપાબેન હજી આપણને રજા આપવાનો ભાવ નથી થતો કે ભાઈ હવે તારે રજા લેવાની છે તારા વધારે દિવસો નથી રહ્યા એવો ભાવ આવે છે કે નહીં બોલો એવો ભાવ આવવો જોઈએ કે હવે એવો ભેદ જ્ઞાન નો પુરુષાર્થ ઉપાડશું દર્શન મો શું ચારિત્ર મો નો ક્ષય કરીને અમે તો એવી અપૂર્વ દશા પ્રાપ્ત કરવાના છે કે પાછા હવે અમે આ લોકમાં આવવાના આપણું ભજન ગાતા હતા ને ચાહે અંધિયારા હો ચાહે દૂર કિનારા હો આવાજ હમે દેના હમ દોડે દોડે આયેંગે આ કોની માટે આવાજ હમે દેના એટલે આપણા કે માટે આપણા માટે કોની માટે છે આ ગીત કોની માટે જ્ઞાયક ભાવ કે છે જ્ઞાયક ભાવ કે છે પર્યાય ને સમજાય છે શું કે છે જ્ઞાયક ભાવ પર્યાય ને પર્યાય ને કે છે ચાહે અંધિયારા હો ચાહે દૂર કિનારા હો આવાજ હમે દેના આવાજ અમે દેના એટલે અમારો આશ્રય લેશે તો તારી પર્યાયમાં જે મોનો અંધકાર છે એ અનંતકાળ માટે દૂર થાય પછી થઈને જયારે પર્યાય પુરુષાર્થ ઉપાડે છે પછી સમજાય છે અને પછી એ પર્યાય શું કે છે હમી બન જાયેંગે અને આત્મ ધ્યાન લગાયેંગે આવાજ ન ફિર દેના હમ કભી નહીં આયેંગે હવે મોક્ષમાં ગયા તો સંસારમાં અમે પાછા ક્યારે આવવાના નથી સમજાય છે ખ્યાલ આવે છે તો એ રીતની વાત ટુ 82 ગાથા થઈ ગઈ સમજાય છે 82 ગાથામાં જે સર્કલ સમજાયું હોય હવે આને તોડવું હોય તો જલ્દી આને તોડવું હોય તો આ સાયકલ ને સર્કલ ને તોડવું હોય તો પૂર્વના કર્મના ઉદયમાં કઈ થઈ શકશે બોલો એક વાત કહું તમને જો સામ્રાજ્ય ભાઈથી આપણો વર્તમાનનો પુરુષાર્થ સામર્થ્ય નિમિત્ત પ્રધાન કથનથી પણ સામર્થ્ય ઉપાદાનથી નિમિત્તની વાત છે આપણો વર્તમાનનો પુરુષાર્થ આપણે એટલો ઉપાડી શકીએ છીએ કે અનાથી કર્મમાં જે ઉદય આવે છે એમાં તો આપણે કઈ ફેરફાર નહીં કરી છે જે પણ પરિણામના નિમિત્તે થવાના છે થશે પણ જે આવવાના છે આવવાના છે પણ ભાગી કર્મ ઉપર ભાવ આપણા વર્તમાન પુરુષાર્થના નિમિત્તે આપણે ઘાતી કર્મો પર ઘા કરી શકીએ સૌથી પહેલા આક્રમણ પોઈન્ટ સમજાય છે ઘાતીમાં પણ મોનીય મોનીમાં પણ દર્શન મોનીય દર્શન મોનીનો પરમ મિત્ર દર્શન મોનીનો પરમ મિત્ર દર્શન મોનીનો પરમ મિત્ર અનંતાનુબંધી કહેતા અનંતાનુબંધી કહેતા તો બે ઉપર આપણે ઘાતી ઉપર ઘા વર્તમાન ભેદ જ્ઞાનના અભ્યાસ પૂર્વક આપણે કરી શકીએ અઘાતી ઉપર તો મુનિરાજે ઘા કહ્યો ના ગયો તેના પર કહ્યું સૌથી પહેલા ઘાતી નો સંસર સૌથી પહેલા દર્શન મો ગયો પછી ચારિત્ર મો ગયો પછી ત્રણ ઘાતી ગયા પછી ચાર અઘાતી ગયા તો આ બંધ અધિકારનો હવે સરવાળો શું? સમસ્ત દ્રવ્ય કર્મ, જે બધા આપણે કહીએ ને સંકલ્પ કર્મ, અંદરમાં દ્રઢતા પૂર્વક એક ભાવના ભાવ કે આ અધિકાર તો ભણી લીધો, અધિકાર તો પૂરો થઈ ગયો, એકાવન ગાથા ભણી લીધી, પરંતુ એનો સરવાળો શું નીકળ્યો? શીખ્યા શું આપણે? ભાવના શું ભાવશું? પ્રતિજ્ઞા શું લઈને જશું? સંકલ્પ શું લઈને જશું? કે સમસ્ત પ્રકારના ભાવ બંધ અને સમસ્ત પ્રકારના દ્રવ્ય બંધ ના ભાવો થી મારે હવે નિર્બંધ સ્વભાવી આત્માના આશ્રય થી મારે હવે મુક્ત થવું છે. બંધન બંધન લાગવું જોઈએ, બંધન બંધન જ નથી લાગતું, તો એમાંથી મુક્ત થવાનો ઉપાય આપણે કેવી રીતે કરવો? શરીરનું બંધન જ બંધન નથી લાગતું, કર્મનું બંધન બંધન નથી લાગતું, રાગાદી ભાવ, ખરેખર તો આત્માને રાગાદી ભાવનું બંધન છે, એ બંધન બંધન નહીં લાગે તો એમાંથી છૂટવાનો ઉપાય જીવ નહીં છે. જયારે એનાથી થાક લાગશે, એ પરિણામોનું ફળ વિચારશું અને ભય પામશું, તો આપણે એમાંથી બચવાની કોશિશ કરશું કે એક એક સમયના મારા ભાવ બંધ, ભાવ આચરવ, મિથ્યાત્વ અને એ અધ્યવસાનના ભાવ મને ક્યાં લઈને ફેંકી દેશે, એની પહેલા હું જલ્દી મારા ઘરમાં નિવાસ કરીને સુરક્ષિત થઈ જાઉં, એવી અગર આપણે અંદરથી ભાવના નહીં માગીએ તો આ બંધન તો ચાલુ જ રહેવાના. આ બંધ અધિકારનો સાર આ છે, બરાબર છે? સમજાય છે? જો હવે આગળ જો, હવે આ વાત આપણે લીધી 283, 84 અને 85, બરાબર. ભાવાસ્વાસ્વાનો પ્રતિક્રમણ વાળી ગાથા છે ને, ગઈકાલે આગળની ચર્ચા કરી હતી, પ્રતિક્રમણ અપ્રતિક્રમણ, પ્રત્યાસન અપ્રત્યાસન. ચલો ભાવાસ્વાસી લઈએ એટલે સરળતાથી આપણે એનો ભાવ સમજી લઈએ, બરાબર. અને પછી છેલ્લી બે ગાથા છે, પછી આપણે પહેલેથી થોડુંક રિવાઈઝ કરીએ, જે આનો ભાવાસ્વાસી છે. બહુ સરસ છે. અતીત કઈ ગાથાનો ભાવાર્થ છે? 283, 84, 85. અતીત કાળમાં જે બહુ સરસ છે, સામે બધા ધ્યાનથી ઉપયોગની એકાગ્રતા થી વાંચજો. અતીત કાળમાં, અતીત એટલે ભૂતકાળ, અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું, બરાબર છે? પરદ્રવ્યોનું ગ્રહણ કરી શકે જી? પરગ્રહા મમતા, બહુ સરસ, પરદ્રવ્ય પ્રત્યેની મમતા. કેવો અજ્ઞાન ભાવ થી જીવનો અતીત કાળમાં, 10 વર્ષ પહેલા ઘર છોડી દીધું હોય જૂનું, 10 વર્ષ થઈ ગયા હોય નવા ઘરમાં આવીને, સમજાય છે? અને નીચે ગલીમાંથી નીકળો તો શું બોલો? બોલો બોલો બાપુજી, શું બોલો? 10 વર્ષ પહેલા રહેતા હોય, 20 વર્ષ અહીંયા અમે રહેતા હતા, આ અમારું હોય, અમારું હતું, અમારું ખબર છે કે હવે નથી, હમણાં હવે ત્યાં બીજું કોઈ રહે છે, હવે તમારા નામે છે હમણાં, બોલો આ અમારું, તો પણ બોલો છું, આ અમારું, અમે અહીંયા રહેતા હતા અને અમે અહીંયા આમ કરતા હતા, આમ ને આમ ને આમ, કેટલા વર્ષો રહ્યા, કેટલા વર્ષો રહ્યા, હતું એમ કરીને વર્તમાનમાં અતીત કાળમાં જે પરદ્રવ્ય નું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા. શું કીધું? બોલો શું કહ્યું? એમાં રાગ કર્યો, ક્યાં તો દેશ કહ્યો, યા તો રાગ કહ્યો. તો ભૂતકાળના પરદ્રવ્યના લક્ષ્ય રાગ દ્વેષના જે ભાવ કર્યા એનું નામ છે ભાવ અપ્રતિક્રમણ, અને ત્યાંથી પાછું વળવું અને સ્વરૂપમાં આવું એનું નામ છે નિશ્ચય પ્રતિક્રમણ. બોલો ગઈકાલે આપણે દેશ કહ્યા હતા નિશ્ચય પ્રતિક્રમણના, અરે સોરી, પ્રતિક્રમણના બે ભેદ, નિશ્ચય અને વ્યવહાર, અને અપ્રતિક્રમણના બે ભેદ, દ્રવ્ય અને તો ભાવ અપ્રતિક્રમણ થયું, પર ભૂતકાળના પરદ્રવ્યોના લક્ષ્ય રાગનો ભાવ થયો, તો એ વર્તમાનમાં જીવે શું કહ્યું? ભાવ અપ્રતિક્રમણ. બહુ સરસ. જો હવે આપણે વાંચી લઈએ, અતીત કાળમાં જે પરદ્રવ્યનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા, એક એક શબ્દ સાંભળજો, તેમના સંસ્કાર રહેવા, સમજાય છે? એના સંસ્કાર રહી જવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે અને તે પર દ્રવ્યોના નિમિત્તે જે રાગાદી ભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ અપ્રતિક્રમણ છે. જે વસ્તુ દ્રવ્ય અને એના લક્ષ્ય ઘર, આ ગાડી અમારી પાસે પણ આવી હતી, આ વસ્તુ અમારી પાસે હતી, આ ઘર અમારું હતું, સમજાય છે? તો એક પર દ્રવ્ય એક દ્રવ્ય, અને એના લક્ષે જે જીવને ભાવ થયા એ ભાવ, તે પર દ્રવ્ય નિમિત્ત અને જીવને ભાવ થયા એ નિમિત્ત, તે પર અને જીવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ અતિકાળની વાત થઈ. હવે જો તેવી રીતે આગામી કાળ સંબંધી, હવે અમે અહીંયા હવે એવા જશું, હવે અમે આમ જશું, હવે આમ કરશું, હવે આમ કરવું છે, હવે આમ કરવું છે, સમજાય છે? તો આપણે વર્તમાનમાં જીવીએ છીએ કેટલું? વર્તમાનમાં આપણે કેટલું જીવીએ? બોલો. ભૂતની અને ભાવિની, ભૂતના વિકલ્પ, ભાવિની ચિંતા જે પણ, સમજાય છે, એમાં જ આપણું આખું શું થઈ જાય છે? હવે અહીંયા બેઠા બેઠા ઘણા વિકલ્પ થતો હોય છે. એ બધું તો ક્રમબદ્ધ છે. અહીંયાથી બહાર નીકળ્યા પછી એક એક પર્યાયકારી ક્રમબદ્ધ છે, અને લખેલી છે ક્રમબદ્ધ. તારા બધા વર્તમાનના ભૂત અને ભાવિ સંબંધીના જે પણ વિકલ્પો છે એ બધા કેવા છે? તારી માટે એ વાક્ય નહીં ભૂલતા, તારી માટે અનંતકારી છે અને પરદ્રવ્ય માટે અકિંચિત કરે. પરદ્રવ્ય માટે અકિંચિત. તું અહીંયા બેઠો બેઠો પરના લક્ષ્ય ગમે તેટલા વિકલ્પ કર, પરનું પરમન તો જેમ થવાનું છે એમ જ થવાનું છે. એવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યની વાંછા રાખવી, સમજે? નિદાન વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અને તે પરદ્રવ્યના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદી ભાવો, તેની વાંછા રાખી મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્ય અપ્રતિક્રમણ ને ભાવ અપ્રતિક્રમણ, દ્રવ્ય અપ્રત્યાખ્યાન ને ભાવ અપ્રત્યાખ્યાન, એવો જે અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન નો બે પ્રકારનો ઉપદેશ છે, તે દ્રવ્ય ભાવના નિમિત્ત નૈમિત્તિક ભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો, સમજાય છે ને, અને પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદી ભાવો આ રીતે આત્મા રાગાદી ભાવોને સ્વયં નહીં કરતો હોવાથી તે રાગાદી ભાવોનો, આ હા હા, તો કે જીવ કેવો છે? બોલો. આ રાગાદી ભાવ અને પરદ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ જીવને સ્વભાવથી જોવો તો એ રાગાદી ભાવનો કેવો છે? અને એક સમયનો વિકલ્પ પણ આપણા અધીન નથી. આપણા આધીન આપણા એક એક સમયની જે પર્યાય ક્રમબદ્ધ થઈ રહી છે એ પણ આપણા આધીન નથી. તો પરદ્રવ્યનું પ્રણમન તો આપણા આધીન કેવી રીતે હોય? એમ સિદ્ધ કર્યું. આ પ્રમાણે જો કે આત્મા રાગાદી ભાવનો અકર્તા જ છે. બહુ સરસ વાત છે. જો હવે જો કે આત્મા સ્વભાવથી કેવો છે? રાગાદી ભાવનો અકર્તા છે. તો પણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદી ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે. જ્યાં સુધી પોતાના આવા અકર્તા સ્વભાવને નથી જાણતો અને પરમમાં જોડાય છે ત્યાં સુધી એની પર્યાયમાં શું ચાલશે? અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન. અને પોતાના અકર્તા સ્વભાવનું લક્ષ કરીને અંદરમાં ઠરશે તો શું ચાલુ થઈ જશે? અપ્રતિક્રમણ ની બદલે જલ્દી બોલો, અને અપ્રત્યાખ્યાન ની બદલે અનાલોચના ની બદલે આલોચના, સમજાય છે? તો આ પ્રકારે એક બાજુ અકર્તા સ્વભાવ છે, એક બાજુ પરદ્રવ્ય છે. વર્તમાન જીવની કલ્યાણ છે. અગર એ પોતાને અકર્તા નથી માનતી, પરનો કર્તા માને છે તો અપ્રતિક્રમણ, અને પોતાને અકર્તા માને છે, પરનો કર્તા હું નથી એમ માને છે, હું પરનો ખાલી જ્ઞાતા છું એમ માને છે, પરમાં જે થવાનું છે થવા યોગ્ય થાય છે એમ માને છે, એમાં મારું કાંઈ નહીં ચાલે એમ માને છે, એટલે મારો એ સંબંધીનો વિકલ્પ વ્યર્થ છે. આવા અભ્યાસથી કરતા બુદ્ધિ તૂટશે રૂપાવે? કરતા બુદ્ધિ કેવી રીતના તૂટશે? ને તર વસ્તુ સ્વભાવને સમજીને, ને વસ્તુની જે વ્યવસ્થા છે જેમ તેમ સમજીને, ને કરતા બુદ્ધિ તૂટશે. અને જીવ ક્યાં આવશે? શું માનવા લાગશે? પોતાને અકર્તા અને જ્ઞાતા માનવા લાગશે. તો એની પર્યાયમાં શું ચાલુ થઈ જશે? પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ભાવ ચાલુ રહે. કેટલી સરસ વાત છે, લાસ્ટ આ વાત છે. અને જ્યાં સુધી રાગાદી ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદી ભાવોનો કરતા છે. જયારે તે નિમિત્તભૂત પરદ્રવ્યના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે, આહાહા, શું કરે, પાછો વળે, ત્યારે તેને નૈમિત્તિક રાગાદી ભાવના પણ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય. શું ગજબ, બોલો, વિચાર કરો કેટલી સરસ લાઈન છે. જયારે તે નિમિત્ત ભૂત પર દ્રવ્યથી પાછો વળે છે ત્યારે એની પર્યાયમાં પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ચાલુ થઈ જાય. કયા ગુણસ્થાનથી ચાલુ થાય પ્રતિક્રમણ? પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કયા ગુણસ્થાનથી ચાલુ થાય અને પૂર્ણ કયા ગુણસ્થાનમાં થાય? કયા ગુણસ્થાનથી ચાલુ થાય પ્રતિક્રમણ? હા, એટલે હું આમ ઉભી રહી એટલે બધા નામ શું હશે? હા, તો કોન્ફિડન્ટલી બોલો, ચોથા ગુણસ્થાનથી ખરું પ્રતિક્રમણ. તો આપણે 18 વર્ષો દશલક્ષણ પર્વમાં રોજ સાંજના પ્રતિક્રમણ કર્યું, એનું શું નીતિબેન, એનું શું? તો કે પ્રતિક્રમણ જ નહોતું, સમજાય છે, પ્રતિક્રમણ નહોતું. કેમ ખબર છે? કારણ કે પ્રતિક્રમણ બોલતા બોલતા પણ આપણે એમ હું બોલું, હું ગાઉં, મેં કર્યું, સમજાય છે ભાઈ? શુભ ભાવમાં, એ જળની ક્રિયામાં, એ બોલવા ને ગાવાની ક્રિયામાં જ્યાં સુધી જીવને એકત્વ પણું છે ત્યાં સુધી એ ગમે તેટલા પ્રતિક્રમણ વાંચી જાય, કરી લે, કરાવી લે, ત્યાં સુધી એને નિશ્ચય પ્રતિક્રમણ થવાનું જ નથી. પોઈન્ટ સમજાય છે? પોઈન્ટ પકડાય છે? આગમ આપણને, પરમાગમ આપણને આચાર્ય આપણને કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ સુધી લઈ જાય છે. અને જયારે રાગાદી ભાવોના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત અકર્તા. ચલો, છેલ્લી બે વાત આપણે હમણાં રિવાઇઝ થઈ, હવે આપણે પહેલેથી રેડી. ચલો જલ્દી, મારી પાસે 10 મિનિટ છે, 36 મિનિટ થઈ છે અહીંયા, આજે હું 45 મિનિટ લઈ શકું ને? 10 મિનિટ છે, 10 મિનિટ. ચલો રેડી, પહેલેથી અલર્ટ. અરે બોલો, હાઉ ઇઝ ધ જોશ? બોલો, હાય તો બોલો. ચલો હવે, ચલો આપણે ચાલુ કરીએ. 3, 2, 30, 70 પાના ફેરવવાના છે ફટાફટ, કઈ બહુ વધારે કઈ આપણે નથી કરવાનું, રિવાઇઝ કરીએ છીએ એટલે આપણી પાસે આખું એનું ઓલું આવી જાય. પહેલી 5 ગાથા એક એક લાઈન માં, ચલો જલ્દી, આંખો બંધ અધિકાર. 51 ગાથા થઈ ગઈ, પહેલી 5 ગાથા ઉદાહરણ આપીને અજ્ઞાની જીવને બંધ કેમ થાય છે, કારણ કે ઉપયોગ અને રાગાદી ભાવનું એકત્વ પણ કરે છે, બરાબર. પછીની 5 ગાથા, જ્ઞાની જીવને બંધ કેમ નથી થતો, કારણ કે ઉપયોગ અને રાગાદી ભાવ વચ્ચે ભેદ પાડીને પ્રજ્ઞા થઈ પટકે છે. ત્યાં સુધી ના આવ્યા? 246. તો કેટલી ગાથા થઈ ગઈ? 10 થઈ ગઈ, બરાબર. હવે આગળ, હવે 3 ગાથામાં બોલો, 3 ગાથા જીવન સંબંધી, કે હું કોઈને જીવાડું અને કોઈ મને જીવાડે, જીવન સંબંધી 3 ગાથા, બરાબર. તો હું કોઈને જીવાડું ને કોઈ મને જીવાડે એવી કોઈ વ્યવસ્થા નથી. કેમ? કારણ કે જે જીવન છે, જીવવું છે અને શરીરમાં રહેવું છે એ આયુ કર્મ ના શૈથી શબ્દ શું વાપરશો? ઉદય. અરે શબ્દ તો બરાબર પ્રયોગ કરો, આયુ કર્મ નો ઉદય છે ત્યાં સુધી હું જીવીશ, એટલે જીવી છે, સમજાય છે, આ શરીરમાં આત્મા રહે છે. ચલો થઈ ગઈ 5, 5, 3. હવે પછીની 3 ગાથા, પછીની 3 ગાથામાં મરણ સંબંધી 3 ગાથા. કઈ ગાથા થી કઈ ગાથા? હા, જલ્દી જલ્દી નંબર પર થોડો યાદ રાખતા જશો, કદાચ યાદ રહેશો. અચ્છા, ચલો બધા અલગ છે, વેરી ગુડ, વેરી ગુડ. પહેલા મરણ સંબંધી 3 ગાથા છે, અને સોરી એ ભાભી તમે મને એ કહેતા હતા ક્યારે ના, ઓકે, આઈ એમ સો સોરી. તો પહેલા મરણ સંબંધી 3 ગાથા છે અને પછી જીવન સંબંધી છે. તો એ રીતે 5, 5, 3, 3. તો એ રીતે આપણી કેટલી ગાથા થઈ ગઈ? 16 ગાથા એ રીતે થઈ ગઈ. તો કઈ ગાથા સુધી ના આવ્યા? અચ્છા, મરણમાં આયુ કર્મ નો ક્ષય અને જીવનમાં આયુ કર્મ નો ઉદય. પણ એ તો નિમિત્ત સાપેક્ષ કથન છે. ઉપાદાન થી વાત કરો તો આત્મા નું શરીરમાં રહેવાની યોગ્યતા આત્મા જ્યાં સુધી હશે ત્યાં સુધી આત્મા રહેશે અને પછી એનો યોગ્યતા નો કાળ પૂરો થશે. બીજે રહેવાની યોગ્યતા, પછી વિગ્રહ ગતિમાં રહેવાની યોગ્યતા નહીં, વચ્ચે વિગ્રહ ગતિમાં રહેવાની યોગ્યતા, અને પછી જે પણ ગતિ અને આયુમાં જવાનું હશે તો ત્યાં રહેવાની યોગ્યતા ચાલુ. તો બોલે યોગ્યતા, તત્ સમય ની યોગ્યતા ઇઝ ધ માસ્ટર કી ઓફ ઓલ ધ પ્રોબ્લેમ. એક સોલ્યુશન લઈને જાઉં, ફાવે કોઈ પણ સમસ્યા આવે, શું બોલો, શું લગાડતો ફોર્મ્યુલા, એ સમય તત સમય ની યોગ્યતા અને થવા યોગ્ય થાય છે ને જાણનારો. જોતી તો બોલાવી છેલ્લો દિવસ છે, જાણનારો અને થવા યોગ્ય તત સમય ની યોગ્યતા, એ સમય ની, એ દ્રવ્ય ની, એ ગુણ ની, એ પર્યાય ની યોગ્યતા જે ખચિત છે એને જીનેન્દ્ર અમિન્દ્ર કે સંકલ્પ બદલી શકવામાં સમર્થ નથી. પાંચ પાંચ ત્રણ ત્રણ, ચલો આગળ વધો. ચાર ચાર ગાથા, ચાર ગાથા સુખ દુઃખી ની, કે હું કોઈ પર ને સુખી અને કોઈ પર મને સુખી ન કરી શકે, દુઃખી પણ ન કરી શકે અને હું કોઈને દુઃખી ન કરી શકું, એ સંબંધી ચાર ગાથા. સુખ દુઃખ કેમ થાય છે, નિમિત્ત 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 કર્મ, વેરી ગુડ, વેદનીય કર્મ સાતા નો ઉદય તો દુઃખી, સાતા નો ઉદય તો સુખી, એ તો નિમિત્ત અપેક્ષા વાત છે. અસાતા સાતા નો ઉદય તો નિમિત્ત છે, એની સાથે મોહ ભળશે તો જીવને સુખ દુઃખ નું વેદન થશે. અસાતા સાતા સુખ દુઃખ ની સામગ્રી આપશે અને મોહ સુખ દુઃખ ઉત્પન્ન કરશે અને આત્મજ્ઞાન સુખ દુઃખ નો અભાવ કરશે. બોલો, અસાતા સાતા સુખ દુઃખ ની પૂરું તો કરો, અસાતા સુખ દુઃખ ની સામગ્રી આપશે, મોહ સુખ દુઃખ ઉત્પન્ન કરશે અને તત્વજ્ઞાન સુખ દુઃખ નો અભાવ કરશે. ત્રણ વાત યાદ રહી, મુનિરાજ ને અસાતા નો ઉદય છે, મોહ નથી તો સુખ દુઃખ થતું નથી. ચક્રવર્તી પૂજવા આવે તો અને વેરી વેલ બાંધીને વેલ ઉતારવા આવે તો નો પ્રોબ્લેમ. બરોબર સમજાય છે? અને હમ મસ્ત રહેતે હૈ, હમ મસ્ત રહેતે હૈ, ઇન આતે જાતે સુખ દુઃખ મે હમ મસ્ત રહેતે હૈ, હમ મસ્ત રહેતે હૈ. અને પછી બે ગાથા, હા બરાબર, સમુચ્ય અર્ધ કરાવી દીધો આ બધી ગાથા ને આચાર્ય દે. બરાબર, ક્યાં સુધી ના આવ્યા? નાઇન સુધી ના આવ્યા, હા 258 સુધી. બરાબર, હવે 59 થી આખો વિષય બદલાય છે, અધ્યવસાન ની 13 ગાથા. બરાબર, એ 5 5 3 3 4 2 અને 13. બરાબર, તો અધ્યવસાન સંબંધી 13 ગાથા ના આધારે આચાર્ય દેવ આપણા મિથ્યા અધ્યવસાન ના ભાવો નું વર્ણન કરે છે. બરાબર, હવે 13 ગાથા ક્યાં સુધી છે, હવે એને આપણે હમણાં નથી લેતા, આપણે વિસ્તાર થી આખો આપણે વિષય લીધો છે એટલે એ તમે રિવાઇઝ કરજો. બરાબર, બહુ સરસ સરસ ગાથાઓ છે, ક્યાં સુધી જશે એ? વેરી ગુડ, બહુ સરસ, 271 સુધી આખો એ વિષય છે, જેમાં 271 માં અધ્યવસાન ના અલગ અલગ નામો આપ્યા હતા. હવેના પછી નિશ્ચય વ્યવહાર ની 6 ગાથા છે. બરાબર, હવે 272 થી લઈને આપણે ક્યાં સુધી લીધી હતી નિશ્ચય વ્યવહાર ની ગાથા? 277 સુધી. બરાબર, 272 થી 277 એ 6 ગાથા નો આખો લોટ નિશ્ચય વ્યવહાર નું સ્વરૂપ સમજાવનાર છે અને વ્યવહાર નું સ્વરૂપ આપણે સમજ્યા, શું સમજ્યા? રંગ, રાગ અને ભેદ. અને અધ્યવસાન ઇઝ અ પાર્ટ ઓફ વ્યવહાર, તેમાં જશે રાગમાં અને એને નિશ્ચય નહીં, શું કરે છે? નિર્દયપણે નીચે બે છે, કારણ કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારના રંગ રાગ અને ભેદ ના ભાવમાં તું અટક્યો હશે ત્યાં સુધી તને નિશ્ચય આત્મ તત્વની પ્રાપ્તિ નહીં થાય. તો 5 5 3 3 4 2 પછી 13 અને પછી 6, તો 6 ગાથા આખી નિશ્ચય વ્યવહાર સંબંધીની છે. અને પછી જે બે ગાથા છે એમાં સ્ફટિકમણી નું ઉદાહરણ આપીને શું સમજાયું? કે જીવ પોતે પરદ્રવ્ય થી જોડાય તો રાગાદી ભાવ રૂપે પરમે છે. એટલે જીવ પોતે રાગાદી ભાવ રૂપે પરમવાની યોગ્યતા રાખે છે, પરદ્રવ્ય એને રાગાદી ભાવ રૂપે પરમાવતું નથી. તો 279 સુધી સુધી એ ગાથા થઈ ગઈ અને એ પ્રમાણે પછી 280, 81, 82 આને ક્લોઝ છે કે જ્ઞાની બંધાતા નથી અને અજ્ઞાની બંધાય છે, કારણ કે વસ્તુ સ્વરૂપ ને અજ્ઞાની નથી જાણતા અને જ્ઞાની જાણે. બરાબર, આટલી ત્રણ ગાથા થઈ ગઈ જ્ઞાની અજ્ઞાની ના સ્વરૂપ ને સમજાવનારી, અને પછી છેલ્લે ત્રણ ગાથા પ્રતિક્રમણ અપ્રતિક્રમણ ની, અને છેલ્લે બે ગાથા મુનિરાજ નું ધારણ લઈને અધ કર્મ અને ઉદ્દિષ્ટ આહાર જેવા ભાવો ને લઈને આચાર્ય દેવે ભાવના ભાઈ કે હું સમસ્ત પ્રકાર ના પર ના લક્ષ્ય થવા વાળા આશ્રમ અને બંધ પુણ્ય અને પાપ ઔદયિક ઔપાધિક ભાવો નો પર્યાય માંથી પૂર્ણતઃ ત્યાગ કરવાનો અભાવ કરવાનો સંકલ્પ કરું છું અને એ સંકલ્પ સફળ કરે છે આચાર્ય દેવ કોના આશ્રય? એક પોતાના સ્વભાવના આશ્રય સમસ્ત પર્યાયમાં ઉત્પન્ન થતા જે ઉપાધિક ભાવો છે એનો અભાવ કરીને, નિર્બંધ દશા પ્રગટ કરીને કેટલા અનંત જીવો સિદ્ધ દશાને પામ્યા. તો આપણે પણ આ અધિકાર ભણીને પ્રત્યે અધિકાર મજા આવી ગઈ. શું મજા આવી ગઈ? શું ભણ્યા આપણે? આપણે એક એક કારણ ભણ્યા કે બંધ કોના કારણે થાય છે અને એનો ઉપાય ભણ્યા. જે આપણે ઇમ્પોર્ટન્ટ ગાથાની ટીકા વાંચી હતી ને, ટીકા પ્રતિક્રમણ ની આપણે ટીકા વાંચી હતી, એની પહેલાની પણ ગાથાની આપણે ટીકા વાંચી હતી, જેમાં એક જ વાત વારંવાર આવતી હતી કે આત્માના આશ્રય થી તમને દર્શન યાદ થાય, આત્માના આશ્રય થી શ્રદ્ધા, આત્માના આશ્રય થી જ્ઞાન છે, આત્માના આશ્રય થી ચારિત્ર છે. 11 9 પૂર્વ નું જ્ઞાન કરી લે તો આપણે ગઈકાલે સામે લીધું ને, જેટલા પણ ગ્રંથ હમણાં આપણને ઉપલબ્ધ છે, જેટલા આપણા સાચા વિતરાગી સંતો લખેલા જેટલા ગ્રંથ આપણને પાસે હમણાં ઉપલબ્ધ છે, એ બધા ગ્રંથો આપણે ભેગા કરીએ અને એનું જ્ઞાન લઈએ તો 11 9 પૂર્વ ના જ્ઞાન ની સામે બૂંદ બરાબર છે. બોલો, બૂંદ બરાબર છે? બૂંદ બી નહીં હોય કદાચ. એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ અગર આપણે આત્મ જ્ઞાન, આત્મદર્શન, આત્મલિંગતા, સ્વરૂપાચરણ, દેશ ચારિત્ર, સકળ ચારિત્ર, યથાર્થ ચારિત્ર પ્રગટ કરીને આપણે આપણા સ્વભાવમાં લીન નહીં થઈએ તો આ બંધ થી આપણે મુક્ત નહીં થઈએ. બંધ અધિકાર તો પૂરો થઈ ગયો, પણ એ જે બંધ છે એ બંધ નો અધિકાર જે આપણે પોતા ઉપર લઈ બેઠા છે કે હું કરું છું, એવો અધિકારી કોણ બની બેઠા છે? આપણે. તો એ અધિકાર નો આપણે અભાવ કરીએ અને આપણે સમ્યક જ્ઞાન ને પ્રાપ્ત કરીએ એવી મંગળ ભાવના સાથે આપણે આજે આ બંધ અધિકાર નો સ્વાધ્યાય પૂરો કરીએ. બરાબર. નિજ નિધિ નિજ ને અનંત ઉપકાર અનેકાંત મય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીવાણી માતનો, અંબક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિકરાળ જગંબર જૈન ધર્મનો, અષ્ટાંગિકા મહાન પર્વનો, નંદીશ્વર દીપમાં વિરાજમાન સમસ્ત અપ્રસિંહ જીન બિંબોનો,